રાજકોટમાં તારીખ 1/7 તેમજ 8/7/86 સમયસર પરિશિષ્ટ પેજ 525-609 ઉપર પૂજ્ય ભાઈશ્રીની તત્વ ચર્ચા.
આચાર્ય દેવ અને કંસને હજુ વિશેષ જગ્ય છે. દેખો અને કાંત કા દો અર્થ હોતા હૈ. દો અર્થ ક્યા? એક તો ભગવાન જે પરમ પારણા સ્વભાવે વિરાજમાન અનાદિ અનંત વસ્તુ છે, સામાન નાયક એક રૂપમાં, એમાં પર્યાય માત્ર નો અભાવ છે. એનું નામ અસ્થિ નાસ્તિ અને કાંત છે. આત્મા સામાન્ય છે અને વિશેષરૂપ નથી, કેમ કે પર્યાય બધું નાશવાન છે અને હું તો અવિનાશી છું. હું અવિનાશી છું અને નાશવાન પરિણામ એ મારું ખરેખર સાચું સ્વરૂપ નથી. એ તો બધા સ્વાંગ છે, જૌદેવો સ્થાન એ સ્વાંગ છે, પ્રબંધ પ્રશ્ન એ તો મારા નથી. એમ અનાદિકાળથી જે પર્યાય હતી એ પર્યાય દ્રષ્ટિ છોડાવવા માટે સામાન્યમાં વિશેષ નો અભાવ છે. દ્રવ્યમાં પર્યાય નાસ્તિક છે, પર્યાય એ રૂપે ભલે હો પણ પર્યાય દ્રવ્યમાં નથી. દ્રવ્યમાં શું છે કે અનંત ગુણ નો પિંડ સામાન્ય ગુણી છે, ગુણીઓમાંથી એમાં ગુણ છે પણ ઉત્પાદ વેય સમય સ્વર્થી એ અનિત્ય પર્યાયો છે કે ધ્રુવમાં નથી. હું ધ્રુવરૂપ છું અને અનિત્ય ઉત્પાદરૂપ પર્યાય એ મારું સ્વરૂપ નથી. એમ દ્રવ્યમાં પર્યાયની નાસ્તિક એવી અસ્તિક એ ઉપાધિ છે, એનું નામ અસ્થિ નાસ્તિ અને કાંત, જેમાં સમ્યક દર્શનની પ્રાપ્તિ થાય છે. શુદ્ધ નયનો વિષય આત્મા આવી શુદ્ધ નહીંથી પોતાના શુદ્ધાત્માના અનુભવમાં આવ્યો તો આ હું તો જ્ઞાનાનંદ પરમાત્મા કદી બંધાણો નથી ને. હા, કદી કર્મનો બંધ ને થયો નથી, તેથી કર્મનો ઉદય આવતો નથી અને કર્મનો ઉદય નહીં આવતો હોવાથી કર્મના ઉદયમાં મારો આત્મા પૂર્વે જોડાણો નથી, વર્તમાનમાં જોડાતો નથી અને કર્મના ઉદયમાં નહીં જોડાતા મારામાં છુપા છુપા થતા નથી. તેથી શુભાશુભાવથી હું રહી છું અને શુભાશુભાવથી રહી છું તેથી પ્રમત થઈ રહી છું, માટે અપ્રમતથી પણ રહી ભાવ બંધથી પણ રહી તેથી ભાવ મુક્તિ પણ રહી. એવો ચિદાનંદ આત્મા એને જ્યાં દ્રષ્ટિમાં લઈએ છે ત્યારે પર્યાયની નાસ્તિ ખ્યાલમાં આવે ત્યારે દ્રવ્યની અસ્તિ ખ્યાલમાં આવે છે. કેમ કે પરિણામથી સહિત આત્મા છે મનાથી એ માનતો આવે છે, એ વિખ્યાત નથી. પછી પરિણામ માત્ર થી મારો આત્મા ભેદ છે, તેથી પરિણામ તો કરતા નથી અને હું તો જ્ઞાયક સ્વભાવ છું, તો જ્ઞાયક જ મને જણાય છે. પર્યાય મારામાં નથી માટે પર્યાય મને જણાતી નથી, કેમ કે પર્યાય બધી અભૂતાર છે, આત્માના સ્વભાવમાં અવિદ્યમાન છે. તેથી મને તો મારો સિદ્ધાંત આત્મા એક દ્રષ્ટિમાં આવે તું કઈ દેખાતું નથી. એમ ક્યારે આવે ત્યારે એને અસ્થિ નાસ્તિ અને કાંત ખરું થયું, ત્યારે એને અનુભવ થયો. હવે જયારે અનુભવ થાય ત્યારે પર્યાયનો મારામાં અભાવ છે એમ તો શ્રદ્ધામાં રહી ગયું, એમ તો શ્રદ્ધામાં રહી ગયું પણ જે સમ્યક જ્ઞાન કાર્યના પરિણામ અનાદિ કે નહીં પ્રગટ પેલા એવા થયા, ઓહો આ દ્રવ્ય અને પર્યાય સ્વરૂપો છે, એનું નામ અને કાંત છે. એ પ્રમાણ જ્ઞાન નો વિષય છે, નયપૂર્વક પ્રમાણ જ્ઞાન થાય અને પ્રમાણ જ્ઞાન થતા એને શુદ્ધ દ્રવ્ય અને શુદ્ધ પર્યાય એનું એક સમયે જ્ઞાન થાય, અનુભવ થતા મપે આવી ગયા. એમ જ્ઞાન માત્ર સમય કાળમાં આત્મ જ્ઞાન માત્ર ચિન્હ માત્ર. તો પ્રકરણ અનુસાર એનો અર્થ કરવો એમ પ્રકરણ સમજવું જોઈએ. અત્યારે દ્રષ્ટિનો વિષય જ આપતા હોય તો જ્ઞાન માત્ર ચિન્હ માત્ર આત્મા ત્યાં દ્રષ્ટિનો વિષય હોય, અને જ્યાં અનેકાત્મનું સ્વરૂપ બતાવતા હોય ત્યાં જ્ઞાન માત્ર ફેરતા અવિના ભાવરૂપ અનંત ગુણો એમાં આવી જાય છે. કહેવાની જરૂર નથી. સોનું પીણું તો પીણું સોનું કેટલા ચીકાશ એમાં કહેવાની જરૂર નથી. આવી જાય અવિના ભાવ સ્વરૂપ. આમાં પ્રશ્ન એ જ કરે છે કે જ્ઞાન માત્ર કેમ કહ્યું છે? આત્મા તો એટલો જ્ઞાન માત્ર હોય તો બીજા ગુણો શું થાય? એ પ્રશ્ન થાય. આત્મા અનેકાંત મય, અનેકાંત વાળો નહીં, અનેકાંત મય, અનંત ધર્મ થી અનન્ય, અનંત ગુણ, અનંત પર્યાય, અનંત ધર્મ અપેક્ષિત એ મય છે. એક દ્રવ્ય આત્મા. આત્મા અનેકાંત મય હોવા છતાં તમારાથી ના પડી નહી શકાય તો તમે જ્ઞાન માત્ર આત્મા કેમ કહો છો? આત્મા આત્મા હજી પ્રશ્ન ચાલે છે. આત્મા અનંત ધર્મ વાળો હોવા છતાં, ધર્મ એટલે સમય પ્રશ્ન લે, ધર્મ એટલે સ્વભાવ, શ્રેય સ્વભાવ, ગુણ સ્વભાવ, પર્યાય સ્વભાવ, અપેક્ષિત સ્વભાવ, શ્રેય અપેક્ષિત ધર્મ, પર્યાય અપેક્ષિત ધર્મ, નિત્ય છે દ્રવ્ય અપેક્ષિત ધર્મ છે, અનિત્ય છે તે પર્યાય અપેક્ષિત ધર્મ છે, એ બધા ધર્મો કહેવાય. આત્મા અનંત ધર્મ વાળો હોવા છતાં એને આત્માને જ્ઞાન માત્ર પડે કેમ કહેવામાં આવે છે? જ્ઞાન માત્ર કહેવાથી તો અન્ય ધર્મોનો નિષેધ સમજાય છે. બીજું જ્ઞાન માત્ર કહેશો તો બીજા ધર્મો તો ઉઠી જાય છે, તો નિષેધ થઈ જાય છે. એ પ્રશ્ન કો જરા મેં ખુલ કર ખોલ કર બતાવ્યો. પ્રશ્ન અચ્છા હે તો સબ સમજ મેં સબકો સમજ મેં આ જાય. લક્ષણની પ્રસિદ્ધિ વડે લક્ષ્મી પ્રસિદ્ધિ કરવા માટે આત્માનું જ્ઞાન માત્ર પણે વ્યપદેશ એટલે કથન કરવામાં આવે છે, ઉપદેશ આપવામાં આવે છે. જ્ઞાન માત્ર ઉપદેશ આપવામાં આવે, કથન કરવામાં આવે છે. આત્માનું જ્ઞાન લક્ષણ છે, કારણ કે જ્ઞાન આત્માનો અસાધારણ ગુણ છે. અન્ય દ્રવ્યોમાં જ્ઞાન ગુણ નથી. માટે જ્ઞાનની પ્રસિદ્ધિ વડે તેના લક્ષ્મી આત્માની પ્રસિદ્ધિ થાય છે. એમ કે આત્માને જ્ઞાન માત્ર જોશો ઉપયોગ લક્ષણ છે આત્માનું, જ્ઞાન લક્ષણ છે આત્માનું. આત્મા કેને કેવો? કે જ્ઞાન આત્મા જ્ઞાન સ્વયં જ્ઞાન જ્ઞાન આસન કરો છે કે જ્ઞાન જોયા જ્ઞાન છે આત્મા, જ્ઞાન છે આત્મા, જ્ઞાન છે આત્મા. આગા સમય સારમાં કહ્યું તો પ્રભુ તો જ્ઞાન જો આત્મા હોય તો બીજા ગુણોનો એમાં નિષેધ થાય છે. તો પછી તમે જ્ઞાન માત્ર આત્મા એનું કથન શા માટે કરવામાં આવે છે કે પ્રયોજન સિદ્ધિ માટે? જ્ઞાન આત્માનો એવો એક પ્રગટ ગુણ છે. જ્ઞાનને જ્યારે ગુણ કહેવામાં આવે ત્યારે રાગને દોષ કહેવાય. જ્ઞાનને ગુણ કહેવામાં આવે એટલે પર્યાયનું નામ ગુણ છે, ઉપયોગ લક્ષણ છે આત્મા, અને પ્રગટ છે કે આત્માનો ગુણ છે. ગુણ એટલે શિકારી ગુણ નહીં, સમજે? ગુણ એટલે શિકારી ગુણ નહીં, ગુણ એટલે દોષ નહીં. દોષ રાગ થી તો દોષ છે, અને ઉપયોગ જે જાણવાની પ્રગટ અવસ્થા બધાની પાસે થાય છે એ આત્માનો ગુણ છે. એ ગુણ છે એ સ્વભાવ છે, રાગ છે એ વિભાવ છે, અને ઉપયોગ તો આત્માનો સ્વભાવ છે. માટે જ્ઞાન લક્ષણ થી લક્ષ એવો આત્મા પ્રસિદ્ધમાં આવે છે. હજી ખૂબ પ્રશ્ન કરશે આપણે, આટલો જવાબ દીધો ફરીથી. લક્ષણની પ્રસિદ્ધિ વડે જેને લક્ષણ પ્રસિદ્ધ થાય એને લક્ષ્મી પ્રસિદ્ધિ થઈ જાય. પણ જીવ રાગી છે, જીવ ઈચ્છા દ્રષ્ટિ છે, જીવને કર્મનો મન છે, કર્મના ઉદયમાં જીવ જોડાય છે, એને એ લક્ષણ નું ભાન નથી. એ બધું લક્ષણ પૂતગલ નું છે. રાગ જીવ નું લક્ષણ નથી, રાગ લક્ષણ પૂતગલ નું છે. એ પૂતગલ ને પ્રસિદ્ધ કરે છે, જીવને પ્રસિદ્ધ નથી કરે. જ્યારે જ્ઞાન લક્ષણ જીવને પ્રસિદ્ધ કરે છે કે આત્માથી જ્ઞાન ભિન્ન નથી. જો આત્માથી જ્ઞાન ભિન્ન હોય તો જ્ઞાનમાં આત્મા અનુભવ માં ના આવી શકે, માટે ભિન્ન છે. કથિત હતી લક્ષણ ની પ્રસિદ્ધિ વડે. એમ લક્ષણ એટલે ચિહ્ન, એના પદાર્થને ઓળખવા માટે કોઈ પણ એનું એંધાણ જોઈ જ્ઞાન છે. જ્ઞાન એ આત્મા નું લક્ષણ છે, અસાધારણ લક્ષણ છે. અસાધારણ ના બે પ્રકાર છે, એક તો બીજા દ્રવ્યો માં નથી માટે એને અસાધારણ થયું, અને બીજું જ્ઞાન ગુણ સિવાય બીજા અનંત ગુણો છે એમાં જાણવાની શક્તિનો અભાવ છે માટે અસાધારણ છે. અસાધારણ બે અર્થ, પર દ્રવ્યમાં નથી માટે અસાધારણ, અને પોતાના બીજા ગુણો અનંત છે એનામાં જાણવાની શક્તિ નથી એક, અને એનામાં પ્રગટ પર્યાય પણ નથી. માની લો કે અગુરો લઘુ ગુણ છે, એની પ્રગટ પર્યાય છે, પણ એ પર્યાય ખ્યાલમાં આવતી નથી. બીજું દર્શન ઉપયોગ પ્રગટ છે. આપણે હજી પ્રશ્ન નો ખુલાસો કરવો જોઈએ કે જો પ્રગટ ગયો તો દર્શન ઉપયોગ પ્રગટ છે, તો દર્શન ઉપયોગ ને કેમ લક્ષણ થયું નથી? કેમ કે દર્શન ઉપયોગ નિરાકાર છે, નિર્વિકલ્પ છે, સાકાર નથી. સ્વ ને પર ને જાણવાની શક્તિ નથી. દર્શન ઉપયોગમાં ભેદ જ્ઞાન કરવાની તાકાત નથી. જ્ઞાનની પર્યાયમાં ભેદ જ્ઞાન કરવાની તકા છે, માટે એટલા સ્થિત થયા, એટલા ભેદ વિજ્ઞાનથી થયા છે, પણ ભેદ દર્શન થી થતો નથી. માટે અસાધારણ દરેક પાસે ઉપયોગ એવું લક્ષણ છે. જ્ઞાન ઉપયોગ જાણવાની ક્રિયા સમય સમયે થાય છે. તો જે જાણવાની ક્રિયા થાય છે એ આવે છે ક્યાંથી? કે સ્વભાવમાંથી પ્રગટ થાય છે. કઈ શાસ્ત્રમાંથી જ્ઞાન નથી આવતું. જ્ઞાન શક્તિની વ્યક્તિ પ્રગટ થાય છે. જ્ઞાન ઉપયોગ છે, માટે લક્ષણ છે. લક્ષણની પ્રસિદ્ધિ વડે, લક્ષ્મી એટલે શુદ્ધાત્માની પ્રસિદ્ધિ કરવા માટે, આત્માની અનુભૂતિ કરવા માટે આત્માનો જ્ઞાન માત્રપણે વ્યપદેશ કથન કરવામાં ઉપદેશ આપવામાં આવે. આત્માનું જ્ઞાન લક્ષણ છે. આત્મા કા લક્ષણ જ્ઞાન હૈ. આત્મા તો શુદ્ધાત્મા, ત્રિકાળી દ્રવ્ય. આત્મા ત્રિકાળી દ્રવ્ય હૈ, વો તો લક્ષ્ય હૈ. લક્ષ્ય કા લક્ષણ ઉપયોગ હૈ. ઉપયોગ લક્ષણ દ્વારા લક્ષ્ય પર્યાય દ્વારા દ્રવ્ય ગણાય છે. પર્યાય દ્વારા દ્રવ્ય ગણાય છે, અનુભવમાં આવે છે, ગણાય છે, અનુભવમાં આવે છે. પર્યાય તે લક્ષણ છે અને દ્રવ્ય તે લક્ષ્ય છે. પર્યાયમાં આત્મખ્યાતિ થાય છે. શુદ્ધ નહીંથી શુદ્ધ આત્મા અનુભવમાં આવે છે. શુદ્ધ નહીં દ્વારા, શુદ્ધ નહીં છે એ જ્ઞાન, પ્રગટ જ્ઞાન છે. પ્રગટ જ્ઞાન છે, પણ પ્રગટ જ્ઞાન છે એ શુદ્ધ નહીં નામ ક્યારે પામે? કે ત્રિકાળીનો અવલંબન લે તો. ત્યાં સુધી શુદ્ધ નહીં નામ નથી પામતું, પણ ઉપયોગ લક્ષણ છે. ઉપયોગમાં જે શુદ્ધ ઉપયોગ થઈ જાય, ઉપયોગમાં જે શુદ્ધ ઉપયોગ થઈ જાય, અંતર્મુખ થાય, લક્ષ્મી જયારે પ્રસિદ્ધ કરવા જાય, અંદરમાં ઉપયોગ અંદરમાં આવે, બહાર લખતો તો અંદરમાં આવે, એનું નામ શુદ્ધ ઉપયોગ, એનું નામ શુદ્ધ નહીં. હવે એ લક્ષણે લક્ષ્ય પ્રસિદ્ધ કર્યું. લક્ષણ જેનું છે એને પ્રસિદ્ધ કરે છે. લક્ષણ છે આત્મન, તો લક્ષણ કેને પ્રસિદ્ધ કરે? આત્મા. તો લક્ષણ આત્માનું છે, તેથી લક્ષણ લક્ષને પ્રસિદ્ધ કરે છે નિરંતર. પણ લક્ષણ રાગને ને લોકાલોકને પ્રસિદ્ધ કરતું, કેમ કે એ લક્ષણ અલક્ષ છે, ઓલું અલગ છે, અલગનું લક્ષણ નથી. લક્ષનું લક્ષણ છે, લક્ષ્યો ભગવાન આત્મા, એનું લક્ષણ ઉપયોગ જ્ઞાન. એ જ્ઞાન દ્વારા આત્મા પ્રતિજી પામે છે, અનુભવમાં આવે છે. માટે અમે જ્ઞાન માત્ર આત્માને જાણીએ, એના દ્વારા અનુભવ થાય છે.
લક્ષણ અને લક્ષણ
અભેદ જ છે, છે તો અભેદ, પણ ભેદ કરીને સમજાવે છે. જે એમાં એક ખૂબી શું છે કે લક્ષણ દરેકને પ્રગટ છે. લક્ષણ બધાને ખ્યાલમાં આવે છે કે આ ક્રોધ થયો, તો ક્રોધ થયો એ જાણ્યું કરે ના નહીં? ક્રોધ ક્રોધને જાણે, ક્રોધને જાણનાર તો જ્ઞાનનો છે ને, તો જ્ઞાનનો બધાની પાસે પ્રગટ છે. હવે જ્ઞાન પ્રગટ હોવા છતાં અનાદિકાળથી લક્ષ અપ્રગટ છે એને. લક્ષનું લક્ષ થતું નથી. લક્ષનું લક્ષ થઈ જાય તો અનુભૂતિ થઈ જાય. પણ એ ઉપયોગ લક્ષણ છે, એના દ્વારા એ અલક્ષને પ્રસિદ્ધ કર્યા કરે છે, અજ્ઞાન છે. પરની પ્રસિદ્ધિ કરે છે માટે અજ્ઞાન. એ તો ઉપયોગ આત્માનો, પણ આત્માને પ્રસિદ્ધ કરતા એ પરને પ્રસિદ્ધિમાં રોકાણું, એ જ્ઞાનનું અજ્ઞાન થઈ, જ્ઞાનનું અજ્ઞાન ખબર. છતાં સમયે સમયે લક્ષણ તો ઉત્પાદન ક્યાં કરે છે? ભલે પેલા સમયે ખ્યાલ મનાયો, બીજા સમયે લક્ષણ ખ્યાલમાં આવે તો લક્ષી પ્રસિદ્ધિ થઈ જાય, અંતર્મુખ થઈ જાય. અરે આ તો આ પ્રકાશ છે એ તો સૂર્યને પ્રસિદ્ધ કરે છે. હું તો એમ કહેતો હતો કે પ્રકાશ છો એટલે પ્રકાશ દેખાય. હવે પ્રકાશ પ્રસિદ્ધ કરે છે સૂર્યને, અને જગત કહે છે કે સૂર્યનો પ્રકાશ થયા માટે મકાન દેખાણ. ત્યાં સુધી શાસ્ત્ર વાંચી નતા શકતા, હવે આ શાસ્ત્ર વંચાય પ્રકાશ થયો. તો એ પ્રકાશ આને પ્રસિદ્ધ કરે છે કે પ્રકાશ પ્રકાશકને પ્રસિદ્ધ કરે છે?
પ્રકાશ.
બસ એ ભૂલ થઈ ગઈ. જે વર્તમાન જ્ઞાન ઉપયોગ છે લક્ષણ, એ છે આત્માનું લક્ષણ. અને લક્ષણ પદ્ધતિ અભિન છે, એ અભિનવવાથી એ જ્ઞાનમાં આત્માનો અનુભવ થાય છે, છતાં પણ એનો ખ્યાલ કરતો નથી. એટલે લક્ષણ માંથી એક યોગ અને લક્ષમાં પણ લક્ષમાં બીજો બેઠું. આત્માને અદૃત ને રાગી ને કર્મના બંધવાળો માને છે, માટે એક ખોટી વાત છે. આત્માનું જ્ઞાન લક્ષણ છે. આત્માનું, આત્મા એટલે દ્રવ્ય, નું જ્ઞાન એટલે ઉપયોગ, ચેતના લક્ષણ છે. નહીં દુરુપયોગ નહીં લેના, ઉપયોગ લેના, સામાન્ય ઉપયોગ. और जो सामान्य उपयोग जो लक्षण है वो जब लक्ष्य को प्रसिद्ध करे तो उसका नाम तो दुरुपयोग ही लगता है. इतनी बाजी हाथ में रह गई. अज्ञानी पास उपयोग लक्षण है, ये उपयोग ने उपयोग परनी प्रसिद्धि कर दो तो ये उपयोग जय स्वनी प्रसिद्धि करे तो फिर नाम तो दुरुपयोग. अने परनी प्रसिद्धि करे तो नाम भाव इंद्रिय है. ઉપયોગ તો ઉપયોગ જ છે, લક્ષણ સામાન્ય. પણ જો સ્વસંમુખ થાય તો દુરુપયોગ, અને પરસન્મુખ થાય તો અજ્ઞાન, ઇન્દ્રિય જ્ઞાન. દુરુપયોગ જે જે કહેવતી ભાવિન્દ્રિય. આ ત્રિકાળ લક્ષણ છે, એ લક્ષણ જેના ખ્યાલમાં આવે છે એને લક્ષ ખ્યાલમાં આવે છે. આત્માનું આ અપ્રતિભૂતને સમજાવવા માટે જે છે કે અમે જ્ઞાન માત્ર આત્મા કહીએ છીએ, એનું કારણ કે એ લક્ષણ પ્રગટ છે દરેકની પાસે. એ પછી કહેશે પ્રસિદ્ધ છે, તો એ પ્રસિદ્ધ દ્વારા અપ્રસિદ્ધ વસ્તુ અમારે તમને બતાવી છે. એ મારે આગળ કહેશે, પ્રશ્નોત્તરમાં ઘણા આવશે. ખાતા આત્માનું જ્ઞાન લક્ષણ છે, દુદુપયોગ ન લેવો, ઉપયોગ લક્ષણ લેવો. અનુભૂતિ થાય તો દુદુપયોગ લક્ષણ કહેવાય, કારણ કે જ્ઞાન આત્માનું અસાધારણ છે. અન્ય ઇન્દ્રિયોમાં જ્ઞાન ગુણ નથી, માટે અસાધારણ. અને પોતાના જ્ઞાન સિવાય બીજા ગુણો કઈ જાણતા નથી, માટે અસાધા આપો તો એનો પછી ત્યારે થોડા ફસાય અલૌકિક છે, એકદમ ઝટપટ અનુભવ થાય એવી વાત છે. તારી પાસે જ્ઞાન લક્ષણ પ્રગટ છે અને તારા જ્ઞાન માં તો બાળ ગોપાલ સ્વરૂપે ભગવાન આત્મા જણાય છે. ત્યાં સુધી તો કહે છે, છતાં કે ના મને આ જણાય છે, આ જણાય છે, આ જણાય છે. નસીબ તારા ફૂટી ગયા કે હું કોઈ કરે લક્ષણ લક્ષણે પ્રસિદ્ધ ન કરે અને લક્ષણ અલક્ષ અલક્ષ એટલે આત્મા સિવાય બીજા પદાર્થો છ દ્રવ્ય ને નવ તત્વ ને આત્માનું જ્ઞાન લક્ષણ છે. કારણ કે જ્ઞાન લક્ષણ કેમ કર્યું? આત્માનું જ્ઞાન લક્ષણ કેમ કર્યું? કારણ કે જ્ઞાન આત્માનું અસાધારણ ગુણ છે. અન્ય દ્રવ્યોમાં જ્ઞાન ગુણ નથી, માટે સામાન્ય માટે જ્ઞાનની પ્રસિદ્ધિ વડે એટલે લક્ષણની પ્રસિદ્ધિ વડે ગણપણની પ્રસિદ્ધિ વડે ગુણ પ્રસિદ્ધ થઈ જાય છે. માટે જ્ઞાનની પ્રસિદ્ધિ વડે તેના લક્ષણી એટલે કે આત્માની આત્મલક્ષ છે પ્રસિદ્ધિ થાય છે. લક્ષણ ચિહ્ન શું એને ઓળખવાનું કે જ્ઞાન જ્ઞાન કે આત્મા આત્મા તે જ્ઞાન બસ આત્માની પ્રસિદ્ધિ થાય છે એટલે અનુભૂતિ થાય છે. હવે પ્રશ્ન પાછો કરે છે, ઠીક છે ઠીક છે, બહુ ખ્યાલ છે ગોળભાઈ ગુરુ પાસેથી ખેંચે ઘટાડે ઘટાડે એના અંતરની વાતો ઘટાડે. પ્રશ્ન, એ લક્ષણની પ્રસિદ્ધિથી શું પ્રયોજન છે? ઉપયોગ લક્ષણ છે, પર્યાયની પ્રસિદ્ધિ તમે કરો એમાં શું પ્રયોજન છે? લક્ષણની પ્રસિદ્ધિથી શું પ્રયોજન છે? એમાં શું આત્મલાભ થાય? પ્રયોજન એટલે એમાં હિત શું થાય આત્મા લક્ષણની પ્રસિદ્ધિથી? માત્ર લક્ષણ પ્રસાદ્ય અર્થાત પ્રસિદ્ધ કરવાયું છે. તમે આત્માની વાત કરો કે નાયક કે આત્મા એમ કે તો બરાબર છે, પણ ઉપયોગ કે આત્માનું લક્ષણ છે તો લક્ષણ શું કામ છે? સીધો લક્ષ બતાવો તમને એમ શીખે પ્રશ્ન કરે છે. બાકી લક્ષણને પ્રસિદ્ધ કર્યા વિના એમ માત્ર લક્ષણે આત્માને પ્રસિદ્ધ કેમ કરતા નથી? સોનાનો ઢગલો પીડ્યો, ચાંદીનો ઢગલો પીડ્યો, લોઢાનો અને પાણાનો ચાર ઢગલા છે, ચાર ઢગલા પીડ્યા. મારે તો સોનું જોઈએ છે કે આમાંથી તમે તલે છે, આ બધું સોનું જ છે. શું એને ઉપર પાના સમજી ગયા? થેલીમાં પીડ્યા ઓનાના પૈસા આપ્યા યોગની બજારમાં કે આ ફૂલનું લીધો છે ભાઈ એક કિલો આના પૈસા પેલા કાઢ્યું અને પાણા છે કે બધી ચાર જગ્યા આપણે બતાવ્યા હતા કે એમાં પીળું કોઈ હતું આ એક કિલો લીધો હતો એ લક્ષણ દ્વારા તે જાયું નહીં એટલે છેતરાઈ ગયો જો લક્ષણે જાયું હોત તો તું થોડું ઉપાડી લે ચાર જગ્યામાં પરને પોતાનું માયનું માણા ઉપાડ્યા શું રહી ગયું સુવર્ણ સ્વરૂપ કેમ કે લક્ષણ નું ભાન નથી લક્ષણ દ્વારા પર પદાર્થથી જુદો પડી શકે છે અનેક પ્રિયો મળેલા હોય એમાંથી કોઈના લક્ષણ થી જુદું પાડવું તો બધી વાત આવે છે ને પ્રવેશી કામ કે આવે છે આવે એના લક્ષણ દ્વારા દૂર પડી જાય તમારે ઉપયોગ નું શું કામ છે અમને જાય બતાવી દો લક્ષણ નું કામ નથી અમારે તો લક્ષણ કામ છે ઉત્તર જેને લક્ષણ અપ્રસિદ્ધ મનુષ્ય તે જીવ તો મનુષ્ય તે જીવ નું લક્ષણ છે ભૂલો કે નહી તો મનુષ્ય ને આત્મા માનો કે નહી કેમ કે જ્ઞાન લક્ષણ ભૂલો રાગી તે જીવ દુઃખી તે જીવ લક્ષણ માં ભૂલી ગયો જો જ્ઞાન તે જીવ તો રાગ દ્વેષ સુખ દુઃખ તે જીવ નથી પણ આશરો તત્વ છે એને ખ્યાલમાં આવી જાય માટે આ તો પરમાગમ છે ભાગવતી શાસ્ત્ર છે સમય સાથે ઘણા ને અનુભવ થયો આ 2000 વર્ષ સુટક પણ હું તો ચારે અનુયોગ નિમિત્ત છે જીવવાણી સમય સાથે સંસાદી રાજ છે આપણા એકમભાઈ પંડિત છે મનુષ્ય તે જીવ તો મનુષ્ય ને આત્મા કેમ માનો કે જ્ઞાન લક્ષણ આત્મા નું જે ભૂલી ગયો દયાદાન ના પરિણામ ની ધર્મ ના પરિણામ ભક્તિના રાગમાં જ્ઞાન નથી માટે અનાત્મા ઉપવાસના વિકલ્પમાં જ્ઞાન નથી માટે અનાત્મા પ્રતિક્રમણ પ્રત્યાખ્યાન નો કોઈ પણ સ્વભાવ એમાં જ્ઞાન લક્ષણ નથી માટે અનાત્મા છે આત્મા છે ચાપાથી કોઈ પણ ઢગલા ઉપાડ્યા હું છે ત્યારે એને ખબર હતી જો આને લક્ષણ ની ખબર હશે તો કોના ઉપર હાથ જશે લક્ષણ ને વિના માત્ર લક્ષણ ને આત્મા ને પ્રસિદ્ધ કેમ કરતા નથી ઉત્તર જેને લક્ષણ અપ્રસિદ્ધ હોય આત્મા આત્મા બોલે પણ એનું લક્ષણ શું? રાગ ને કરે તેથી બીજાને ઉપદેશ આપે છે. અરે એ નથી આત્માનું લક્ષણ, એ તો જળ નું પૂતગલ નું લક્ષણ છે. ઉપદેશ તો પૂતગલ ની અવસ્થા. જેને લક્ષણ અપ્રસિદ્ધ હોય તેને અનાદિકાળથી અજ્ઞાની જીવને લક્ષ તો અપ્રસિદ્ધ છે, પણ લક્ષણ પણ અપ્રસિદ્ધ છે. લક્ષ નામ શુદ્ધાત્મા તો અનુભવમાં આવ્યો નથી એટલે અપ્રસિદ્ધ છે. પણ એ આત્માનું અસાધારણ લક્ષણ જે જાણવું જાણવું જાણનાર 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 એ લક્ષણ થી પણ અપ્રસિદ્ધ છે. કર્મું 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 કરવું એટલે જાણવું લક્ષણ છૂટી ગયું. ધાર્મિક વાત કે ગોળભાઈ જાણવું લક્ષણ છે, કર્મ આયુ લક્ષણ છે. સોનાનું લક્ષણ પીળો એ ખબર નથી તો પાણા છીએ ને, પાણામાં સોનાની બુદ્ધિ કરી. આ પાણો છે એમાં આત્માની બુદ્ધિ કરી. આ ક્યાં આત્મા? આત્મા ક્યાં છે? આત્મા લક્ષણ છે જેને લક્ષણ અપ્રસિદ્ધ હોય. ગુરુદેવે જે આ સ્વાધ્યાય નો ક્રમ કર્યો છે એનું કારણ આ છે. ગુરુદેવે જે સ્વાધ્યાય ની પ્રણાલિકા કરી છે, એવા અજ્ઞાની જનને તું શુદ્ધાત્મા છો, તું શુદ્ધાત્મા છો, તું શુદ્ધાત્મા છો, ગુરુ ક્યાંથી આવશે? એવા અજ્ઞાની જનને લક્ષણી પ્રસિદ્ધિ થતી નથી. શું કહ્યું? કે જે લક્ષણે જાણતો નથી એને લક્ષણી પ્રસિદ્ધિ થતી નથી. કેમ કે પીળું તે સોનું એવું જે લક્ષણ એના ખ્યાલમાં નહોતું એટલે સોનાને બદલે એટલે પાણાને સોનું માનીને લીધું. પાછું પાણાને પાણા માનીને નહીં, સોનું માનીને. કેમ કે સોનાનું લક્ષણ ક્યાં છે? ચિકાસ છે એને ખબર નથી એટલે છેતરાઈ ગયો. પણ સોની લેવા આવ્યો હોય તો અપ્રસિદ્ધ હોય ફટકડી ને સાકર. એક ટાઈમ એવું હતો કે સાકર મળતી નહોતી બજાર. અરે સર ની 50 રૂપિયા કિલો નો ભાવ, 50 રૂપિયા કિલો નો ભાવ થઈ ગયો ટેગ ઉપર. એમાં ફટકડી વાળો આવ્યું વેચવા. ભૈયાઓ તો લોક કસાયતો હોય સામાન્ય રીતે. ત્યારે 50 રૂપિયા હમણાં સાકર નો ભાવ થઈ ગયો. એક ફટકડી ભાવ આવ્યો વેચવા કે સાકર લ્યો, સાકર લ્યો, ફૂલ સાકર સફેદ એકદમ. ભૈરાઓ નીકળ્યા બહાર કે શું ભાવ છે? કે 20 રૂપિયા કિલો. મોઢામાં પાણી આવી ગયું. 50 રૂપિયા કિલો ને બદલે 20 રૂપિયા. બોલું કે 1 કિલો આપો, કે 2 કિલો આપો, કે 5 કિલો. એનું લક્ષણ દર્પણ હતું. જીભ ઉપર મૂક્યા વિના તમે સફેદ જોય અને લીધું. પણ સફેદ તો ખડી પણ હોય, સફેદ તો ફટકડી પણ હોય. પણ જીભ ઉપર મૂક્યો હતો છેતરાશ નહી. માટે લક્ષણ ની એને પ્રસિદ્ધિ નથી જેને લક્ષ્મી પણ અપ્રસિદ્ધિ હોય છે. પછી બીજે આજુબાજુ વાળા બેઠા આવ્યા, શું થયું? 20 રૂપિયા કિલો લીધું, પણ કે તમને ખબર ન પડે 50 રૂપિયા કિલો જ્યાં ભાવ હોય ત્યાં તમે 45 રૂપિયા લીધી હોય તો બરાબર છે, પણ 20 રૂપિયા તમને આપી ગયા તો તમારે આવી ત્યાં છે જ્ઞાન ક્યાં છે? રાગ ની ક્રિયા શું કરું? આમાં બધું લખ્યું છે, જેને લક્ષણ અપ્રસિદ્ધ હોય તેને, અર્થાત જે લક્ષણ ને જાણતું નથી એવા અજ્ઞાની અજ્ઞાની જનને લક્ષણી પ્રસિદ્ધિ થતી નથી. જેને લક્ષણ પ્રસિદ્ધ થાય તેને જ લક્ષણી પ્રસિદ્ધિ થાય. ગળી તે સાકર તો જીભ ઉપર મૂકે તો ગળ પણ આવે. આ આ સાકર, કેમ કે ગળ પણ છે તે સાકર નથી, ગળ પણ તે સાકર નથી. સાકર નું તો અસાધારણ લક્ષણ છે, તેમ સફેદ પણ તે સાકર નું લક્ષણ નથી, કેમ કે સફેદ તો ફટકડીને ખરી પણ હોય, માટે અસાધારણ લક્ષણ ગળ પણ છે ને ગળ પણ તે સાકર નથી, પણ સાકર નું લક્ષણ છે, સાકર લક્ષ છે. લક્ષ્મી પ્રસિદ્ધિ, જેને લક્ષણ પ્રસિદ્ધ થાય તેને જ લક્ષ્મી પ્રસિદ્ધિ થાય. માટે અજ્ઞાની ને પહેલા લક્ષણ બતાવે. જો પહેલેથી પ્રશ્ન ઉઠાયો તો જ્ઞાન માત્ર શા માટે કહો છો કે પહેલેથી અમે લક્ષણ બતાવીએ છીએ? જો લક્ષણ એના ખ્યાલમાં આવશે તો ખ્યાલમાં
પ્રસિદ્ધિ વડે તેનાથી એટલે જ્ઞાન થી ભીન પ્રસિદ્ધ થાય, કેમ કે જ્ઞાન ને આત્મા તો એક જ છે,
લક્ષણ એ લક્ષણ એક જ છે, આ ભણેલો છે. અભેદ છે એમાં ભેદ શા માટે કરો છો? ઉપયોગ ને ઉપયોગ પણ આત્મા તો જ્ઞાન થી અનન્ય છે, તો જ્ઞાન તે લક્ષણ અને જ્ઞાનવાન આત્મા તે લક્ષણ શા માટે ભેદ કરો છો? લક્ષણ થી લક્ષ તો જુદું ન હોય એવો પ્રશ્ન કરે છે. હવે એનો ઉત્તર એક લીટી ખરીદી કાલ આજે મંગળવાર છે. ઉત્તર જ્ઞાન થી બિન લક્ષણ થી અભિન્ન છે, ઉપયોગ પર્યાય ને દ્રવ્ય અભિન્ન છે, ઉપયોગ ને ઉપયોગમાં ભિન્ન નથી, ઘડપણ ને સાકર ભિન્ન નથી, લક્ષણ ભેદે ભેદ છે, વસ્તુ પ્રત્યે અખંડ છે. સામાન્ય પર્યાય પરાધીન થઈ જાય છે, પરાલંબી થઈ જાય છે, સ્વાધીનતા એની હણાઈ જાય કે નથી હણાતી એવો પ્રશ્ન છે. એનું નામ પર્યાય દ્રવ્યનું અવલંબન લીધું એમ કહેવામાં આવ્યું છે. તો અહીંયા પ્રશ્નકારે પ્રશ્ન કરે છે કે જો પર્યાય સ્વનું અવલંબન લઈએ ત્યારે પર્યાય શુદ્ધ થાય છે, દ્રવ્યનું અવલંબન લઈએ ત્યારે જ સમય દર્શન થાય છે, પર્યાય દ્રવ્યનું અવલંબન લઈએ ત્યારે જ સમય દર્શન થાય છે, એ તો પ્રચલિત વાત છે, એમાં તો કોઈ બેમત નથી. તો એમ પ્રશ્ન થાય કે તો પર્યાય દ્રવ્યનું અવલંબન લે ત્યારે શુદ્ધ થાય, તો પર્યાયની પરાધીનતા આમાં નથી આપતી, તો પર્યાય સત રહેતી નથી, એમ કાલના અનુસંધાનમાં આ પ્રશ્ન ઉઠે છે. કાલ તો એકદમ પર્યાય સત કઈ નિરપેક્ષ એને સામાન્ય ખાલીન કરતું નથી, સામાન્યની અપેક્ષા વિના સ્વતંત્રપણે એના સકાળે શુદ્ધ પર્યાય પ્રગટ થાય છે, એમ કાલે જે વિષય હતો એના અનુસંધાનમાં આ પ્રશ્ન આવી શકે છે. તો પછી પર્યાય દ્રવ્યનું અવલંબન લઈએ તો પછી પર્યાય આમાં પરાધી નથી બની જતી ને, એનું સ્વાધીન પણ લીધે છે કે પરાધીન થાય છે, પ્રશ્ન ચોખ્ખો જ કરી જાય છે. પ્રશ્ન સ્પષ્ટીકરણ પ્રશ્ન કે પર્યાયમાં પરાધીન થાય છે કે એની સ્વાધીનતા રહી જાય છે. પર્યાય દ્રવ્યનું લક્ષ કરે કેમ કે પરનું લક્ષ પર્યાય કરતી હતી, આ મારું આ મારું દેહ મારો, પર્યાય લક્ષ વિના તો હોય જ નહીં, પરનું લક્ષ કરતા એને રાગ થતો હતો, પરાશ્રય રાગ થતો હતો, તો સ્વાશ્રય વિતરાગ ભાવ પ્રગટ થાય છે, તો પ્રચલિત વાત છે. તો દ્રવ્યનું અવલંબન લેતા પર્યાયમાં પરાધીનતા તો નથી આવી જતી ને, પર્યાયનું સ્વાલંબપણું સ્વતંત્રપણું અહેતુપણું એમાં રહીએ છે કે પરાધીન થઈ જાય છે એવો પ્રશ્નકાર. પર્યાય પરાલંબી થાય છે તેવો ધ્વનિ નીકળી શકે ખરો? એમ હવે આનો જવાબ કે પર્યાયનો જ્યારે શુદ્ધતાનો સકાળ છે ત્યારે એનું મુખ સ્વ ઉપર જ હોય, એનું મુખ પર ઉપર હોય, એટલે પણ સ્વતંત્રપણે સ્વભાવની સન્મુખ કરતા પણ એ બનીને થાય છે, પર્યાય કરતા થાય છે, પર્યાય શુદ્ધ પર્યાય શુદ્ધ પર્યાય નો સ્વતંત્રપણે કરતા થઈને આત્મતંત્ર થાય છે, અકર્તા ની સન્મુખ થાય છે, કરતા અકર્તા ની સન્મુખ થાય છે. શું કહ્યું? પર્યાય તો સટકાર છે ને, કરતા સટકાર ક્રિયા તો સ્વતંત્રપણે પર્યાય પરનું અવલંબન લેતી હતી. ત્યારે પરનું અવલંબન લે છે માટે રાગ થાય છે એમ નથી, પણ રાગ નો જ્યાં સ્વભાવ છે ત્યારે પર્યાય નો પરમુખ જ હોય ત્યાં પર ને આશરે રાગ થાય એમ કહેવામાં આવે છે. એવી રીતે વિતરાગ ભાવ જયારે પ્રગટ થવાનો સ્વભાવ છે પર્યાય નો સત હોય તો ત્યારે એનું મુખ સ્વતરફ જ હોય છે. નાયક છે હું એમ એના ભાવમાં આવી જાય છે. તો આત્માને આશરે શુદ્ધતા પ્રે સમય પ્રસંતિ એમ કહેવામાં આવે છે. પણ બાકી ખરેખર પર્યાય અકર્તા નું લક્ષ કરે છે, કરતા થઈને સમ્યક પ્રકારે કરતા થાય છે. હું મીઠા પ્રકારે કરતા નથી, હવે સમ્યક પ્રકારે કરતા થાય છે, સ્વતંત્રપણે કરે છે કરતા. પર્યાય સ્વતંત્રપણે પોતાનું કાર્ય કરે છે અને સ્વભાવની સન્મુખ થાય છે. એવું જ છે
એમાં ભાઈ ક્રમબદ્ધી સ્થિતિ થઈ
ઓ બરાબર ક્રમબદ્ધી સ્થિતિ અકર્તા પ્રાણી સ્થિતિ બધું એકદમ વિતરાગતા છે. આમાં કઈ ક્યાંય બાદ નથી. પર્યાય ની પરાધીનતા નહીં, પર્યાય નું અવલંબન લે છે એ વાત સાચી છે. અને પર્યાય પોતાના ભાવે થાય છે ત્યારે એનું સ્વભાવ નિસંમુખ થાય છે, તો સ્વભાવ નું અવલંબન લીધું એમ પણ કહેવામાં આવે છે. પણ એ કરીને કઈ નિકાળી દ્રવ્ય એ પર્યાય ને કરી છે, રચના કરી છે એમ છે. એની માટે પર્યાય એ સ્વતંત્ર રહી જાય છે. જો દ્રવ્ય ને કઈ કરે મદદ તો પર્યાય પરાધીન થઈ જાય.
બરાબર,
દ્રવ્ય કઈ એમાં કરે મદદ પર્યાય ની ક્રિયામાં તો પર્યાય પરાધીન કહેવાય. પણ પર્યાય ની સ્વતંત્ર સ્વાધીનતા રહ્યું એક કે દ્રવ્ય તો હસ્તક્ષેપ કરતું નથી એમાં પર્યાયમાં. પણ પર્યાય નો જયારે સ્વભાવ છે શુદ્ધતાનો ત્યારે એનું લક્ષ્ય હંમેશા શિકાર સુધી પર જાય છે. તો શિકાર સુધી ને આશરે શુદ્ધતા પ્રગટ થઈ રાખતા ધર્મ પ્રગટ થયો. ધર્મી ના અવલંબન ને ધર્મ પ્રગટ એમ કહેવામાં. પણ ધર્મ નો સ્વભાવ છે ત્યારે ધર્મ નું જ અવલંબન છે, અને અધર્મ નો સ્વભાવ છે એનો ત્યાં સુધી પર ના અવલંબન જશે. પરનું લક્ષ્ય કહેવાય કે દોડશે એટલું કે ભાઈ પદ ની ને જાણવાનું પદ કરતું ક્યાંથી કરે બંધ દ્રવ્યની સ્વાધીનતા અને પર્યાય ની સ્વાધીનતા એમાં કરતા બધું છૂટી જાય છે અને આત્માનો અનુભવ થાય છે. રાગ થવાનો કાળ હતો ત્યારે રાગ સ્વભાવ ને આશ્રય ન થાય પણ પર ને આશ્રય થાય, પણ પર થી ન થાય. પર થી રાગ નથી, રાગ તો રાગ ના કારણે થયો. ત્યારે પર ને નિમિત્ત રાગ નો રાગ ના દાખલા થી સમજાય છે. રાગ જયારે થાય છે એનો સ્વભાવ ત્યારે એનું લક્ષ નિમિત્ત ઉપર હોય છે, સ્પષ્ટ નિમિત્ત ઉપર. બરાબર, તો નિમિત્ત થી રાગ નથી, પણ નિમિત્ત ને આશરે જો પર્યાય કરતા બધી ક્ષેત્રે તો એમને સ્વકાર નહીં આવે કે આપણે સ્વકાર આવે ત્યારે વાત તો ખોટું છે, તો પ્રમાદી થઈ જશે. આપણે શું કામ છે? પર્યાય નો સ્વકાર છે એવું જ્ઞાન જેને હોય એટલે પર્યાય ઉપર લક્ષ ન હોય, પર્યાય નું કરતા બધું છૂટી જાય, એટલે જ્ઞાયક ઉપર લક્ષ આવે. ધાર તલવાર છોડી દીધું ભાઈ, આમ છે અદભુત અદભુત વાત છે. પ્રશ્ન સારો છે. દ્રવ્ય પર્યાય ને પરાધીન કરતી નથી અને પર્યાય પરાધીન થતી નથી, પણ પર્યાય નો સવાલ જયારે હોય છે ત્યારે એનું મુખ સ્વતરફ જ મુખ હોય છે, પરતરફ પર નહીં નહીં જાણવાનું બંધ થઈ જાય છે અને સ્વ નહીં નહીં જાણવા ઉપયોગ આવે છે. જે અંદર વળી જાય ત્યારે આત્માને આશરે સંલગ્ન થયું એમ કહેવામાં, એ વાતે સાચી છે.
કોઈ
ના કારણે છે નહીં, પોતાના કારણે છે, સામાન્ય સામાન્ય ને કારણે વિશે. એક પ્રશ્ન પૂરો થયો છે, બીજો બીજા પ્રશ્ન એમ છે, જ્ઞાની પરિણામ નું જ્ઞાન ન કરાવતા પરિણામ જીવમાં નથી એમ શા માટે કહે છે? પ્રશ્ન સમજવા જેવો છે કે જ્ઞાનીઓ એમ કેમ કહે છે કે આત્મામાં પરિણામનો અભાવ છે, પ્રમત અપ્રમતનો અભાવ છે એમ શા માટે કહે છે જ્ઞાનીઓ? ઉપદેશકો આચાર્ય ભગવંતો એમ શા માટે કહે છે કે આત્મામાં પ્રમત અપ્રમત નથી, પરિણામ આત્મામાં નથી, પરિણામ કે આત્મા રહીત છે એમ શા માટે ઉપદેશ આપે છે? એને બદલે એમ કેમ કહેતા નથી કે પરિણામ નું તું જ્ઞાતા થા? પ્રશ્ન શું અચ્છા પ્રશ્ન કે પરિણામ નો આત્મા અભાવ છે એવો ઉપદેશ આપવાને બદલે પરિણામ છે તો એનો જાણનાર રે એમ કેમ કહેતા નથી, અને પરિણામ નો પ્રમત અપ્રમત નો જ આત્મામાં અભાવ છે એમ શા માટે? એને એટલે પ્રમત અપ્રમત ચૌદ ગુણ સ્થાન છે અને એને જાણવું ને જાણવા રોકાઈ જાવ એમ કેમ કેતા
નથી?
પરિણામ થી આત્મા ભિન્ન છે એ ઉપદેશ આપવામાં કારણો બે છે, બે કારણો છે. એક કારણ એક તો ત્રિકાળી સામાન્ય જે સ્વભાવ છે એમાં ચૌદ ગુણ સ્થાન ની નાસ્તિક છે. પ્રમત અપ્રમત કહો કે ચૌદ ગુણ સ્થાન જમન મોક્તિ રહીત આત્મા એમ કહો, એ રહીત છે કહેવાનું કારણ શું છે? એક તો એમાં કરતા બધી છૂટી જાય છે અને બીજું એ ભેદ ને જાણવાનું એમાં રોકાતો તો એ બંધ થઈ જાય, સીધો અભેદ મારી જાય. પેલા પ્રશ્ન બીજાનો પ્રશ્ન અઘરો છે. પ્રશ્ન ફરીથી કે જ્ઞાનીઓ એમ કેમ કહે છે કે આત્મામાં પરિણામ નો અભાવ છે? એમ કહેવાને બદલે એમ જો કહે કે પરિણામ તો છે પણ પરિણામ ને તું જાણ, પરિણામ જ નથી એમ શા માટે કહેવા જોઈએ? પરિણામ છે તો એનું જ્ઞાન લાગીએ આત્મા તો જાણવું તો સ્વભાવ છે, એમાં તો કઈ દોષ ડૂબો નહીં થાય, એ મોટો દોષ ડૂબો થશે. જેને અનાદિ મિથ્યા દ્રષ્ટિ જીવે સમ્યક દર્શન પ્રગટ કરવું હોય એના માટેની વાત છે. પછી અનુભવ થઈ ગયા પછી પર્યાય નું જ્ઞાતા થાય એ જુદો વિષય થઈ ગયો. પ્રશ્ન ફરીથી વાંચીએ, જ્ઞાની ધર્માત્મા સમયસાર પરિણામ નું જ્ઞાન ન કરાવતા પરિણામ ને તમે જાણો એવો ઉપદેશ ના આપતા, પરિણામને તમે જાણો એ પણ જાણવાનો જે છે એને તમે જાણો એવો ઉપદેશ ના આપતા પરિણામ જ આત્મામાં નથી એમ શા માટે ઉપદેશ આપે છે? કે કરતા બુદ્ધિ છોડાવવા અને ભેદ નું જ્ઞાન બનાવતો તો એ અભેદ નું જ્ઞાન બનાવવા માટે છોડાવે. ભેદ નું કર્તૃત્વ છોડાવવા અને ભેદ જ્ઞાન બનતું તો એ છોડાવવા. કરતા પણ હું જ્ઞાન બનાવે એ સંકોચ છે. આત્મા પરિણામ નથી માટે હું એનો કરતા નથી, અને પરિણામ મારા જ્ઞાનમાં જ્ઞાન નથી, અપરિણામી મારા જ્ઞાનમાં જ્ઞાન થાય એમ જાણીને અંતર માં ઉડી જાય. ગમે તો
પોતાની
તો મનાય છે
જ્ઞાન વિશે દ્રઢ થઈ જાય અને જો પામતો હોય તો પામી જવા
પામી જાય એમાં સવાલ પ્રશ્ન એમ છે. પરિણામ આત્મામાં નથી, પ્રમત અપ્રમત થી આત્મા રહીત છે એવો જે ઉપદેશ જ્ઞાનીઓ આપે છે એને બદલે પ્રમત અપ્રમત નો આત્મા જ્ઞાતા છે. એટલે ઊંડે ઊંડે એમાં એવી ધ્વનિ આવી જાય છે કે કરતા પણ છોડાવવાને બદલે એનું જ્ઞાતા પણ રાખે તો શું વાંધો એમ. સમજી ગયા? પ્રશ્નકાર નો પ્રશ્ન નથી, આ તો જનયોગ સમાજ નો તર્ક છે કે પરિણામ નો કરતા નથી એ તો બરાબર છે, ભલે કરતા ન હોય તો કઈ નહીં, પણ જ્ઞાતા તો રાખવો. એટલે પરિણામ જ નથી આત્મામાં એમ કરીને તમે કરતા બુદ્ધિ છોડાવો છો તો પરિણામ છે એનો જ્ઞાન ના દે તો કરતા બુદ્ધિ છૂટી જશે કે નહીં છૂટે. એટલે જ્યાં સુધી તારી નજરમાં ભેદ આવશે, પર્યાયનો ભેદ નજરમાં આવશે ત્યાં સુધી સ્વામિત્વ પણ તને લાગશે, અહમ ઉધી રહેશે અને કરતા ભોગતાની ઉધરી જશે. અને કદાચ એને એમ કહી કે એનો તું કરતા નથી તો એને જ્ઞાતા છો તો ઈનું તો રાજ ઉપર રાજ જાણવો તો ખરો ને, કરવું નહીં તો કઈ નહીં, જાણવો તો ખરો કે નહીં. ઈનું ત્યાં ક્યાં ઉભો છે વિચાર માટે આત્મા પ્રમત અપ્રમતિ રહીત છે એનું કારણ કે જે મારામાં નથી એને હું કેવી રીતે કરું છું, અને જો મારામાં જે નથી પરદ્રવ્ય છે તો પરદ્રવ્યને જાણતા મને જ્ઞાન નહીં થાય. પરદ્રવ્ય છે જે પરદ્રવ્યના લક્ષ્ય જ્ઞાન ન થાય એ પર્યાય પણ અધ્યાત્મમાં પર્યાયને પણ પરદ્રવ્ય કહ્યું છે. એનું કરવું પણ છોડાવે છે અને એનું જાણવું છોડાવે છે. પ્રથમ પેલા આત્માને જાણ, આત્માને જાણ્યા પછી આત્માને આશ્રી જે સમયના પરિણામ થાય એને પણ જાણ, આત્માને જાણતા જાણતા જાણ, અને થોડો અસ્થિરતાનો રાગ હોય એને પણ જાણ. પણ પછી જાણવાનું પછી પેલા આત્માને જાણ. આત્મા ક્યારે જણાય? પરિણામ માત્ર થી મારો આત્મા ભીન છે કે એનો કરતા પણ નથી અને હું એનો જ્ઞાતા પણ નથી. મને તો જ્ઞાય જણાય, મને આશ્રવ તત્વ જણાતો નથી, રાગ નથી જણાતો, ભગવાન જણાય છે મને. રાગ નું કરવું નથી અને રાગ નું જાણવું, એ જાણવા રોકાય તો એ નહીં રહ્યું. ઇન્દ્રિય જ્ઞાન શું થશે? અતિન્દ્રિય જ્ઞાન તો નથી થાય. પરિણામ જે આત્મા રહી છે પરિણામ માત્ર વિભિન્ન છે એમ પ્રતિપાદન કરવાનું મુખ્ય. પરિણામ નો માત્ર આત્મા જ્ઞાતા છે તો કાર્ય સિદ્ધિ તો થઈ જાય. કરતા તો ગમ્યો નહીં, કરતાની અમે વાત કરતા નથી, પણ જાણનાર છે. અનુભવ થયા પછી તો પરિણામને જાણવાનું કહેશો કે નહીં? ઘા કહેશો તો પછી પહેલેથી જાણીએ તો વાંધો. પછી તમારે તો કેવું છે, આત્માને જાણ્યા પછી પરિણામને જાણ એમ પછી કહેવાના છો? તો એને બદલે આપણે કરતા બધું છોડી અને એને જાણવા રોકાઈ જાય તો વાંધો કે ભગવાન આત્મા નહીં જણાય? એ જણાશે તો અભે નહીં જણાય, કેરો થઈ જશે. આપણે તો પ્રશ્ન ને આમ તે ફરી ફરી
ચોખ્ખું થાય. બધાને પ્રશ્ન સારો છે, એનો પ્રશ્ન સારો હતો એ કાલના અનુસંધાનમાં. વિનાયક તો છે તો પર્યાય માંથી કરતા બુદ્ધિ છૂટે ત્યારે સાક્ષાત જ્ઞાતા થઈ જાય છે, તેમ કહેવામાં શું આશય રહેલો છે? પ્રશ્ન બીજો પ્રશ્ન સારો છે કે આત્મા સ્વભાવથી જ્ઞાય છે, અજ્ઞાય તો છે નહીં, વિના નથી અજ્ઞાય તો નથી, અજ્ઞાય છે તો જાણનાર તો છે, પ્રથમથી જાણનાર છે. પેલા પ્રશ્ન ચોખ્ખો થાય છે, હજી તો જવાબ પછી. આત્મા સ્વભાવથી, બધાના આત્માઓની વાત કરે, સ્વભાવથી જાણનાર તો છે જ, નાયક છે કયો કે જાણનાર, જાણનાર તો છે. તો પછી કરતા બુદ્ધિ છૂટે ત્યારે સાક્ષાત જાણનાર થાય, કરતા બુદ્ધિ છૂટે ત્યારે જ્ઞાતા થાય, એમ કહેવામાં શું આશય છે? કે નાયક છે ને એ સામાન્ય અપેક્ષા એ જ્ઞાયક છે, અને વિશેષ અપેક્ષા એ કરતા થયો છે. એ જ્ઞાયક નો લગ્ન થતા વિશેષ અપેક્ષા એ સાક્ષાત જ્ઞાતા થઈ જાય. હજી તો શરૂઆત છે, પછી હજી ખોટ છે બધી. પ્રશ્નકારક છે કે જ્ઞાયક તો છે જ, તો આપણે એને જવાબ આપીએ છીએ કે જ્ઞાયક તો છે જ, એમાં કઈ બેમત નથી. તો હવે જો જ્ઞાયક છે તો કરતા બુદ્ધિ છૂટે પછી સાક્ષાત જ્ઞાયક થાય, એમ કહેવાનું જરૂર શું? ઉપદેશની જરૂર શું આમાં છે? જ્ઞાયક તો છે જ, જાણનાર તો છે જ. નાયક છે એનો સ્વીકાર જ કર્યો નથી, નાયક ને જાણનાર કરતા તે માન્યો જ નથી, હું આત્માને જ કરતા માની લઉં. હા, વિશેષ અપેક્ષા એ કરતા છે, સામાન્ય અપેક્ષા એ કરતા છે, તો તારો ભેદ જ્ઞાન નો સ્વિકલ્પ વિચાર સાચો છે. પણ સામાન્ય અપેક્ષા એ નાયક છે, એ વિશેષ અપેક્ષા એ જ્ઞાતા પણ પ્રગટ થવું જોઈએ. વિશેષ અપેક્ષા એ કરતા માને છે, એટલે કરતા બધી છૂટે તો સાક્ષાત જ્ઞાતા. વિશેષ અપેક્ષા એ, સામાન્ય અપેક્ષા એ તો જ્ઞાયક છે, પણ વિશેષ અપેક્ષા એ જ્ઞાતા થાય છે. નવ નાયક હોવા છતાં વિશેષ અપેક્ષા એ કરતા છે. વિકાળી સ્વભાવ સામાન્ય પડખું, નાયક અનાદ્યનંદ છે, અકર્તા જ્ઞાતા 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 એ તો ચાલ્યો જ આવે છે, છતાં વિશેષ અપેક્ષા એ કરતા બની ગયો છે. પર્યાય અપેક્ષા એ, પર્યાય અપેક્ષા એ જ્ઞાતા થયો નથી, એટલે કરતા બધું છૂટે તો સાક્ષાત જ્ઞાતા, સાક્ષાત જ્ઞાતા થાય એટલે પર્યાયમાં જ્ઞાતા થાય. જ્ઞાતા તો છે પણ સાક્ષાત જ્ઞાતા એટલે પર્યાયમાં જ્ઞાતા, આ એટલે પર્યાયમાં કરતા બધું છૂટી જાય. વાત કરવી છે, એ તો બીજા બોલ માં વાત થઈ ગઈ, બીજા બોલ માં એવી વાત આવી પછી કરતા બધી છૂટે તો સાક્ષાત જ્ઞાતા થાય, એમ કેમ કહેવામાં આવે છે? કે નાયક છે એ દ્રવ્ય અપેક્ષા એ છે, અને કરતા બુદ્ધિ થાય છે પર્યાય અપેક્ષા એ. આત્મા કરતા નથી છો, આત્મા કરતા નથી થયો, અકર્તા પણ છોડીને આત્મા તો જેવો છે તેવો જ સામાન્ય, પણ નાયક નાયક કરતા કરતા પણ આવ્યો, પણ હું અકર્તા છું તેવો સ્વીકાર નથી કરતો, ત્યાં સુધી પર્યાય ઉપર લક્ષ રાખીને પર્યાયમાં કરતા ધર્મ નો પ્રતિભાવ દેખીને હું કરતા થયો માને, પર્યાયમાં કરતા ધર્મ દેખીને જ્ઞાનની સ્વચ્છતામાં પર્યાયનું કરતા ધર્મ ક્રિયાનું ધર્મ જ્ઞાનમાં જણાય છે, ત્યારે હું કરનાર છું નજર ન્યા છે પર્યાય ઉપર, હું કરનાર છું, હું કરનાર છું, હું ક્રિયા મારામાં થાય મારામાં થાય, એમ એને ખોટો પ્રતિવાદ થયો, એનો પ્રતિવાદ જ્ઞાન છે. હોવા છતાં કરતા બુદ્ધિ છૂટે ત્યારે સાક્ષાત કરતા થાય એમ શા માટે કહેવામાં આવે? કેમ કે આત્મા તો જ્ઞાતા છે, એ જ્ઞાતા છે ને એ તો દ્રવ્ય અપેક્ષા જ્ઞાતા છે, મર્યાદા અપેક્ષા કરતા બહેનો છે. કરતા બહેનો છે એટલે હું કરતા છું એવો જે પ્રતિભાસ થયો એ અકર્તાને ચૂકી ગયો. અકર્તાને કરતા બહેનો છે, અકર્તાને અકર્તા રાખીને પર્યાય કરે છે તો વાંધો નતો, પણ હું કરું છું
એવું છે.
હું કરતા નથી તો એ કરતાનો જ્ઞાતા થઈ ગયો, હું કરતા નથી તો કરતાનો જ્ઞાતા થઈ ગયો. આખી ભૂલ તો કરતાની છે, અનંતભાવથી ખરેખર આ ભૂલ માંગે ત્યારે તમે આત્મા કેવળ જાણનાર, કેવળ જ્ઞાતા, કેવળ જ્ઞાયક, જ્ઞાનમય આત્મા, આત્મા જ્ઞાનમ સ્વયં જ્ઞાનમ રાગનો કરતા હું છું એમ માને અજ્ઞાની મોહી પ્રાણી. કરતા માને જો કરતા થઈ ગયો હોય તો તું સમિત જ્ઞાન હોય. કરી શકતો હોય તો એને મિથ્યા જ્ઞાન ન કહેવાય. રોટલી જો બેન કરી શકતી હોય અને એમ કે રોટલી મેં કરી અને ખરેખર રોટલી એને કરી હોય તો સમજ્ઞાન કહેવાય. રોટલી કરવાનું અભિમાન કરે છે, રોટલી કરી શકતી નથી, એનો હા કરતો નથી, રોટલી ને કરી કેમ? આ પ્રશ્નમાં સમજાણું કે આત્મા જ્ઞાયક છે. પ્રશ્ન કે આત્મા તો સ્વાભાવિક જ્ઞાયક જ છે. ફરીથી પ્રશ્ન વાંચે, જ્ઞાયક તો છે જ, એ તો અમે સ્વીકાર કરીએ, તો ફરીથી સાક્ષાત જ્ઞાતા થાવ એનું શું કારણ? એવું ઉપદેશ શા માટે આપે? પ્રશ્નકાર નો એ પ્રશ્ન છે કે આત્મા તો જ્ઞાયક જ છે, તો પછી સાક્ષાત જ્ઞાતા થયો અકર્તા થયો એમ પછી કેમ કહેવામાં આવે છે? કેમ કે આ પ્રશ્ન જરા ગૂઢ છે, પ્રશ્ન ગૂઢ છે. પ્રશ્નકાર એમ કહે છે કે આત્મા તો સ્વભાવથી જ્ઞાતા છે, તો પછી જ્ઞાતા થાવ સાક્ષાત જ્ઞાતા થયો એમ કેમ લાગુ પડે છે? એવો પ્રશ્ન છે. પ્રશ્ન ગૂઢ છે કે જ્ઞાયક તો છે, જો જ્ઞાયક તો છે જ બરાબર, તો પર્યાય માંથી કરતા બુદ્ધિ છૂટે ત્યારે સાક્ષાત જ્ઞાતા થઈ જાય છે, કરતા બુદ્ધિ છૂટે તો જ્ઞાતા સાક્ષાત થાય છે એમ કહેવામાં શું આશય રહેલો છે? પ્રશ્ન સારો છે, જ્ઞાતા તો છે પછી જ્ઞાતા થાવ એ તો કઈ મેળ ખાતો નથી. જ્ઞાતા તો છો આ પ્રભુ, હું જ્ઞાતા છું, જ્ઞાયક છું, હા તું જ્ઞાયક છો, તો ફરીથી કયો છે કે તમે જ્ઞાતા થાવ? મને સમજાતું મારા જ્ઞાનમાં બે જ્ઞાતા હોય એને જ્ઞાતા થવાનો કેમ ઉપદેશ આપો છો? સમજાય છે? જ્ઞાયક તો છે બધા આત્મા, તું જ્ઞાયક છો એટલું તો આપ કબૂલ કરો છો ને? હા તું જ્ઞાયક છો, હવે પછી મને કઈ કેવું છે? હા, હવે તું જ્ઞાતા થા. અરે હું તો જ્ઞાતા છું અને ફરી જ્ઞાતા થાવ એમ આપ કેમ કહો છો? પ્રશ્ન એવો છે, તને જે અમે કહ્યું કે તું જ્ઞાયક છો એ સામાન્ય પણ ખાતી તને હા પાડી, તને અમે હા પાડી, એ તારું જે સામાન્ય પણ છું એ તો જ્ઞાયક પણ બિરાજમાન છે અનાદિ અનંત. એક સમય જ્ઞાયક પણ છોડીને અકર્તા પણ છોડીને કરતા થતો નથી, એટલા માટે તને હા પાડી અમે તારી વાત કે તું જ્ઞાયક તો છો પણ હવે તું જ્ઞાતા થા. આ શું વાત કરો છો? કેમ કે જે વિશેષ અપેક્ષા એ હું રાજનો કરતા છું એવી તારી જે બુદ્ધિ પડી છે એ વિશેષ અપેક્ષા એ પણ હું જ્ઞાતા છું, હું તો જ્ઞાનમય આત્મા છું, ઉપયોગ જ મારામાં ઉપયોગ જ થાય છે, વરાગ મારામાં થતો નથી, તો એ ઉપયોગ એનું કર્મ થઈ જાય છે, રાગ એનું કર્મ બનતું નથી. એવો પ્રશ્ન છે, ઉપયોગ અને રાગ કોઈ છૂટા પડી જાય છે ત્યારે સાક્ષાત કરતા થઈ જાય છે, જ્ઞાતા થઈ જાય. વિશેષ અપેક્ષા એ જ્ઞાન રૂપે પરણમે છે, સામાન્ય અપેક્ષા એ જ્ઞાયક હોવા છતાં વિશેષ અપેક્ષા એ અજ્ઞાન રૂપે પરણતો હતો, એ સામાન્ય અપેક્ષા એ જ્ઞાયક છે, વિશેષ અપેક્ષા એ જ્ઞાન રૂપે પરણી જાય છે ત્યારે સાક્ષાત કરતા ઓળખવામાં આવે છે. ગુડ વાત છે. જો 500 પાના ઉપર માટે જ્ઞાયક ભાવ સામાન્ય અપેક્ષા એ જ્ઞાન સ્વભાવે અવસ્થિત હોવા છતાં અનાદિ અનંત બધાના આત્મા સામાન્ય અપેક્ષા આત્મા નાયક ભગવાન આત્મા છે, બધાના આત્મા ભગવાન છે. ભગવાન કયો? જ્ઞાનમય કયો? નાયક કયો? જ્ઞાતા કયો? સ્વભાવ વિકાર સ્વભાવ. માટે નાયક ભાવ સામાન્ય અપેક્ષા એ નાયક ભાવમાં સામાન્ય અપેક્ષા એ હવે સામાન્ય અપેક્ષા એ કર્યું ત્યારે નાયક ભાવ ને વિશેષ અપેક્ષા હજી કહેવાનું બાકી છે.
એક પડખાનું જ્ઞાન કરાવ્યું છે, બીજું પણ
બીજા પડખું બાકી છે, તો ઉતાળો આમાં તારી વાત અમે હા પાડી તો તું એમ માનતો કે હા જાણે હું જીતી ગયો, તારી ભૂલ થાય છે. બરાબર, સામાન્ય પડખાથી હા પાડી પણ વિશેષ પડખામાં તો હજી જ્ઞાતા થયો નથી. માટે વિશેષમાં ભૂલ કરે છે, માટે વિશેષમાં ભૂલ ભાંગવાની રસ્તો બતાવે છે. સામાન્ય ક્યાં ભૂલ કરી છે? ભગવાન ભૂલ નથી કરતો, એ તો એવો ને પરમાત્મા પરિપૂર્ણ સર્વજ્ઞ ભગવાનની આત્મા. માટે જ્ઞાયક ભાવ સામાન્ય અપેક્ષાએ જ્ઞાન સ્વભાવે અવસ્થિત હોવા છતાં અવનામ નક્કી અનાદિ અનંત એક નાયક ભાવ પોતાના સ્વભાવે બિરાજમાન, એક સમય માત્ર નાયક ભાવ અકર્તા અકર્તા કરું છોડી અને એ કરતા વધ્યો જ નથી. મિથ્યાત્વના પરિણામનો કરતા નાયક ભાવ થતો નથી, સામાન્ય પડખું. કેમ કે એ તો નિષ્ક્રિય છે, એમાં ક્રિયા નથી, બંધમુખની અવસ્થિત હોવા છતાં જો હવે વિશેષ પડખામાં ક્યાં કેવી રીતે ભૂલ ખાઈ જાય છે જીવ કે કર્મથી ઉત્પન્ન થતા મિથ્યાત્વની ભાવના જ્ઞાન સમય આ જે મિથ્યાત્વના પરિણામ ઉત્પન્ન થાય છે એ જીવથી ઉત્પન્ન નથી થયા, કર્મથી ઉત્પન્ન થયા છે, કર્મના લક્ષ્ય ઉત્પન્ન થાય છે, જીવ એનો કરતા નથી. કર્મથી ઉત્પન્ન થતા એટલે કર્મના સંગે ઉત્પન્ન થતા મિથ્યાત્વની ભાવના જ્ઞાન સમય રાગના જ્ઞાન સમયે જે કર્મકૃત રાગ ઉત્પન્ન થયો એના જ્ઞાન સમયે કે આ રાગ થયો એમ જ્ઞાનની પર્યાયમાં જ્યારે જણાય છે, રાગ ઉત્પન્ન થાય છે જ્ઞાનની પર્યાયમાં જણાય છે ત્યાં સુધી દોષ નથી, ત્યાં સુધી દોષ નથી. પણ જે સમયે રાગ જણાય છે તે સમયે રાગ મારવા એમ કરે છે એટલે વિખ્યાતનો દોષ ઉભો થઈ ગયો. ભાવના જ્ઞાન સમયે અનાદિકાળથી જ્ઞેય અને જ્ઞાનના ભેદ જ્ઞાનથી શૂન્ય હોવા લીધે ઉપયોગમય આત્મા અને અચેતન એવો રાગ એ બેની જુદાય હોવા છતાં એ ભેદ જ્ઞાનનો અભાવ હોવાને કારણે પરને આત્મા તરીકે જાણતો રાગને આત્મા પણ એ જાણતો માનતો વિશેષ અપેક્ષા એવો તે જ્ઞાયક ભાવ વિશેષ અપેક્ષા એ અજ્ઞાન રૂપ જ્ઞાન પરિણામ ને કરતો હોવાથી વિશેષ રૂપ પર્યાય માં ભૂલ થાય છે, દૈવ ભૂલ નથી. વિશેષ અપેક્ષા એ પર્યાય અપેક્ષા એ અજ્ઞાન રૂપ જ્ઞાન પરિણામ ને કરતો હોવાથી અજ્ઞાન રૂપ એવું જે જ્ઞાન નું પરિણામ તેને કરતો હોવાથી તેને કરતા પણ સમન કરવું અર્થાત તે કરતા છે એમ સ્વીકાર. હવે આ કરતા બુદ્ધિ ક્યાં સુધી એ જીવની અને કરતા બુદ્ધિ છૂટે તો સાક્ષાત અકર્તા ક્યારે થાય, પર્યાયમાં જ્ઞાતા પણ ક્યારે પ્રગટ થાય એનો વિષય કે તે ક્યાં સુધી કે જ્યાં સુધી વેદ જ્ઞાન ના આદિ થી જ્ઞેય અને જ્ઞાન ના જ્ઞેય કે રાગ જાણવાના સમયે જે રાગ જણાય છે સ્વચ્છતામાં એનું નામ જ્ઞેય છે. જ્ઞેય અને જ્ઞાન ના ભેદ જ્ઞાન થી પૂર્ણ અર્થાત ભેદ વિજ્ઞાન સહિત સવારે લીધે આત્માને આત્મા તરીકે જાણતો, નાયક ને અજ્ઞાયક તરીકે જાણતો, જાણનાર ને જ જાણનાર પણ જાણતો એવો તે જ્ઞાયક ભાવ. વિશેષ અપેક્ષા એ પણ શબ્દ વાપર્યો છે. સામાન્ય અપેક્ષા એ તો જ્ઞાતા હતો, હવે વિશેષ અપેક્ષા એ જ્ઞાતા થઈ જાય જેવું સામાન્ય એવું વિશેષ માં આવી જાય. પણ જ્ઞાન રૂપ જ્ઞાન પરિણામે પરિણતો થતો, જ્ઞાન રૂપ એવું જે જ્ઞાન નું પરિણમન, જ્ઞાન રૂપ એવું જે જ્ઞાન નું પરિણમન તે રૂપે પરિણતો થતો કેવળ જ્ઞાતા પણ આને લીધે સાક્ષાત કરતા થાય. સાક્ષાત કરતા નાયક હોવા છતાં કરતા છે, નાયક હોવા છતાં પર્યાય અપેક્ષા એ કરતા બન્યો છે. પર્યાય અપેક્ષા એ કરતા માને છતાં દ્રવ્ય તો કરતા રહ્યું છે એટલે કરતા બુદ્ધિ છૂટી શકે છે. બીજા સમયે હું કરતા છું એમ માનતો હતો ત્યાં સુધી કરતા બુદ્ધિ છે અને ત્યાં હું કરતા છું કરતા બુદ્ધિ છૂટી ગઈ. જોયું તો સાક્ષાત કરતા થઈ ગયું, પર્યાયમાં જ્ઞાન પ્રગટ થઈ ગયું. હવે બીજો શ્લોક જોઈએ આપણે.
ભાઈ પર્યાયમાં પ્રતિવાદ થાય છે ત્યારે જ્ઞાન ની પર્યાય છે, જ્ઞાન જ છે મારું, મને રાગ દેખાતો
નથી. તો સમ્યક જ્ઞાન થઈ જાય, તો સમ્યક જ્ઞાન વિશેષ અપેક્ષા જ્ઞાન થઈ ગયું. સામાન્ય અપેક્ષા જ્ઞાન હતો, ઉપયોગમાં રાગ જણાય, રાગ જણાય તો જણાય, રાગ મારાથી ભેદ છે હું તો જ્ઞાનમય છું. જ્ઞાન ના પડછામાં આવી ગયો તો રાગ નું પડછું છૂટ એકદમ દુઃખી. એના અનુસંધાનમાં એક શ્લોક લઈ આ પ્રશ્નના ઉત્તર માટે કે તેથી કરીને પ્રશ્ન કરનાર છે આ શ્લોકના આધારે પણ બરાબર ખ્યાલમાં આ શાસ્ત્રનો આધાર. શ્લોક નંબર 60 છે, કર્તા કર્મ વિકારનો 60 નંબર શ્લોક. ગરમ પાણીમાં અગ્નિની ઉષ્ણતા અને પાણીની શીતળતાનો ભેદ જ્ઞાનથી જ પ્રગટ થાય છે. અગ્નિની ઉષ્ણતાનો અને પાણીની શીતળતા, જ્યારે પાણી ગરમ થઈ ગયું હોય ત્યારની વાત છે. પાણી અહીંયા ને અગ્નિ અહીંયા, અગ્નિ ઉષ્ણ છે ને પાણી શીતળ છે એ તો બધા જ કહીએ. શું કહ્યું ભાઈ? અગ્નિ અહીંયા હોય અને ઠંડુ પાણી અહીંયા હોય કે ભાઈ અગ્નિ કે એવું નહીં, પાણી કેવું કે ઠંડુ. હા વાત થઈ ગયું ભાઈ સાહેબ. પછી પછી બીજેથી પણ બોલાયો માસ્ટર, બીજે એકદમ પાણીમાં ધોવાળા નીકળતા. હવે જો હવે પાણી કેવું કે પાણી ઊંડું, સાહેબ પાણી ઊંડું છે. તો કાલે જે ભેદ ભિન્નતા એમાં તો પાસ થયો, તો અત્યારે બે ભાવ ભિન્ન છે એમાં પાસ થતો કામ. પાણી શીતળ અને ઉષ્ણતા અગ્નિની છે તું કહી શકે કે ના સાહેબ મારું કામ નથી, હું આમાં અગ્નિ અડાડી ને ઉષ્ણતા તમે તો પાણી કાઢું કાઢું એમ હું કઈ ગપ્પા નહીં મારું. શું મને દેખાય અનુભવ કે દાદી જાય છે ચામડી ઉતરી ગઈ મારી અને તમે પાણી શીતળ છે ખૂબી તો ત્યાં છે. શું
સ્વભાવ થી જવાની ટેવ પાડે ભાગો ને,
પણ જયારે ખીચડો પીરો છે ત્યારે ભેદ જ્ઞાન કરવાનું છે. અહીંયા છે કુશળતા, અહીંયા છે. પેલેથી પાસ થયો તો પાસ જ નહોતો થયો. અગ્નિ સાહેબ હોય તો કહું ને અગ્નિ ઉની, પણ અગ્નિ તો દેખાતી નથી. અરે અગ્નિ તને દેખાતી નથી, લાગો છે. હા કઈક લાગે છે, મર મામા ઉનું ઉનું તો લાગે છે. ગરમ પાણીમાં અગ્નિ ની ઉષ્ણતા અને પાણી ની શીતળતા નો ભેદ, ભેદ એટલે જુદા તફાવત, જ્ઞાન થી પ્રગટ થાય છે. આંગળી થી પ્રગટ ન થાય, જ્ઞાન થી પ્રગટ થાય. અત્યંત જ્ઞાન થી સ્વભાવ જ્ઞાન. હવે બીજો તાકો, શાક ના સ્વાદ થી લવણ ના સ્વાદ ની તદ્દન ભિન્નતા. શાક ના સ્વાદ થી લવણ ના સ્વાદ ની તદ્દન ભિન્નતા. શાક માં મીઠું હોય ત્યારની વાત છે, મીઠું અહીંયા શાક અહીંયા કે સાહેબ શાક મીઠું ખાવું છે અને કાર્યનું કરવું છે. પાસ થઈ ગયો ને હું કે કાલ આવજે, હજી વાત છે પરીક્ષા ને, કાલ શાક આપ્યું હોય ને મોટા મીઠું શાક ખાવું છે, મીઠું ક્યાંય ગયું કે મીઠું દેખાતું નથી, તારી ભૂલ થઈ ગઈ. શાક ના સ્વાદ થી લવણ ના સ્વાદ ની તદ્દન ભિન્નતા, સરળતા ભિન્નતા, ઓ કથનચિત નહીં, સરળતા ભિન્નતા જ્ઞાન થી પ્રકાશે થાય છે. બે દ્રષ્ટાંત આવ્યા. ત્રીજો દ્રષ્ટાંત, આપણે જે પ્રશ્ન છે એનો ઉત્તર ત્રીજા ભાવે. આગળ નિજ રસ થી વિકસ થી નિત્ય ચૈતન્ય ધાતુ નો, ફરીથી નિજ રસ થી વિકસ થી નિત્ય ચૈતન્ય ધાતુ નો, ભગવાન આત્માનો, ચિદાનંદ આત્માનો અને ક્રોધાની ભાવનો ભેદ, ભેદલે જુદા તફાવત જોજો. જ્ઞાન થી પ્રગટ થાય છે એમ બે દાખલામાં એમ આવ્યું, ત્રીજામાં ફેર છે. ચેતન ધાતુ નો અને ક્રોધાદી ભાવો નો ભેદ જોજો. કર્તૃત્વ ને ભેદ તો થકો, તોડતો થકો જ્ઞાન થી પ્રગટ થાય છે. કરતા બુદ્ધિ છૂટે તો જ્ઞાન પ્રગટ થાય, એનામાં છે. જ્ઞાયક તો છે જ, તો પર્યાય માંથી કરતા બુદ્ધિ છૂટે ત્યારે સાક્ષાત જ્ઞાતા કેમ થાય, કે પર્યાય માંથી કરતા બુદ્ધિ છૂટે ત્યારે સાક્ષાત જ્ઞાતા થાય. પર્યાય માં કરતા બુદ્ધિ હોય ત્યાં સુધી એ સાક્ષાત જ્ઞાતા થતો નથી. આ કળક ને આધારે કર્તૃત્વ ને ભેદ તો થકો, દોડ તો થકો જ્ઞાન થી પ્રગટ થાય છે. બધા બે દ્રષ્ટાંત માં જ્ઞાન થી પ્રગટ થાય એમ કહ્યું. સિદ્ધાંતમાં જ્ઞાન થી પ્રગટ થાય છે એમ લેવા પહેલા કરતા બુદ્ધિ છૂટે તો જ્ઞાન પ્રગટ. ખરેખર તો જયારે આત્મા આત્માનું ગુરુ થાય ત્યારે ખરેખર સમજાય, આખર તો એ છે. જ્ઞાનીઓ તો સમજાવે છે, કેતા જાય છે, પહેલા કેતા જાય છે. ભારતમાં આ પ્રવાસ ઋષભદેવ ભગવાનથી માંડીને અત્યાર સુધીના પ્રવાહને જોયું ને, કોઈ રોકાણા હે તીર્થંકર રોકાણા કે સાહેબ હજી અમારે બાકી છે કામ, હો તમે ઉતાવળ કરતા અમને પૂછીને પછી જાજો, અમને પૂછજો કે સમય પ્રસંગ થયું કે નહીં, તો એમ કે તમને પૂછવા રોકાય અમે. કેતા જાય છે ને મોક્ષમાં, અગ્નિનો મૂળ નિજ સ્વભાવ, એ સ્વભાવ ઉપર નજર કરે તો પાણી ઊંડું ના લાગે, પણ અગ્નિ ઊંડી લાગે ત્યારે પાણી ઠંડુ લાગે. એમાં છે બાબા છે, અનિશ્વર છે, એવું જે શુદ્ધ સ્વરૂપ જીવ સ્વરૂપ તેનું અને સમસ્ત અશુદ્ધ ચેતનારૂપ રાજાનું પ્રણામ બિન પણ થાય છે. આવા કામ છે કે સાંપ્રત પ્રશ્ન, સાંપ્રત એટલે હાલ જીવ દ્રવ્ય રાજાની અશુદ્ધ ચેતના પડેલું છે ત્યાં તો એમ પ્રતિભાષે છે કે જ્ઞાન ક્રોધ પ્રણીવું છે. એમ પ્રતિકારે કે છે કે અત્યારે હું રાગ રૂપે પરિણવો છું ત્યારે જ્ઞાન રાગ રૂપે થઈ ગયું, આત્મા શુદ્ધ થઈ ગયું એમની ભાષે છે. એમ પ્રતિભાષે છે કે જ્ઞાન ક્રોધરૂપ પરિણવું છે, જ્ઞાન એટલે આત્મા ક્રોધ રૂપે પરિણવું છે. તેથી જ્ઞાન ભીન ક્રોધ ભીન એવું અનુભવવું ઘણું કઠણ લાગે છે. તમે આગલી જે સાહેબ પરીક્ષા લીધી, અગ્નિ આ રાખી અને પાણી આ રાખ્યું તો સહેલું હતું, પાસ થઈ ગયું. પછી તમે પાણી ગરમ કરીને પૂછો છો, એ કઠણ લાગે છે કે પાણી શીતળ છે. એ વખતે અમારે પાણી શીતળ શ્રદ્ધામાં લેવું કે હા.